आत्मविश्वासन ग्रंथ मुला शरण श्री शासन गुरु नमो नाना विध सुखता उपदेश दे करे मंगलाशासन सुत साकी दुख हारी सुख पारी काशी शासन जाको गुण भद्र करता गुण भद्र साको जानी भद्र गुण धारी भव्य करत उपासना ऐसे सारे शास्त्र को प्रकाशे अस जीवनी को बने उपकार लाशे मिथ्या भ्रम वासना भाषा करी अर्थ को प्रकाश करो जाति मंद बुद्धि रूपे भूत अर्थ भाषना जाति मंद बुद्धि रूपे भूत अर्थ भाषना लक्ष्मी के निलय रूप अविनाशी प्रभु को ग्रंथ आत्मानुशासन भव्य जनों को है शिव का आत्मन तो दुख से डरता अनु दुख की वाचा करता इसीलिए मैं दुख हारी सुखकारी मधुर विपाकी उपदेशावश्यदि कटु विभाषित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू है भीषण हो गुरु भद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान है। ज्ञान अने वैराग्यनी अद्भुत संधि बहुव सरल भाषा में आ ग्रंथ में आचार्य देव अने टीकाकार जिन्हें भावार्थ लख्यो एवं पंडित टोडरमलजीए बहु सुंदर अनी रचना कही है। अपनी चर्चा लास्ट लास्ट सेशन में अपने 108 नंबर की जो गाथा है एना ऊपर चर्चा विस्तार की कही थी। बहुत सरल सरल समझाए एवो विषय एक एक गाथा में प्रेरणादायक आवी रह्यो छे। संसार शरीर अने भोगो थी आचार्य देव आपने विरक्त करावे छे पाछा वाले छे अने पोताना स्वभाव मा आपनो उपयोग केवी रीतना जामे रमे लीन थाय एकाग्र थाय एवो सुंदर बोध आ गाथावामा आचार्य देव आपी रह्या छे। भेद ज्ञान और वितरागता की प्रेरणा एनी चर्चा आपणे लास्ट लास्ट लेक्चर मा कही हती। एक एक गाथा में भेद ज्ञान की प्रेरणा अने वितराग भाव प्रकट करवानी प्रेरणा आचार्य देव आपी रह्या छे। चल आज आप 109 अने 110 नंबर आ बे गाथा पर आप चर्चा करशू। बहुत सरल गाथाओ छे समझाय एवी गाथाओ छे आमां कोई कठिन कोई बहु कठिन कोई विषय होय एवुं नथी प्रेरणादायक गाथाओ छे। जो बाल ब्रह्मचारियों की प्रशंसा कोनी प्रशंसा करे छे तो कि जे बाल ब्रह्मचारी छे एनी अहींया आ गाथामां प्रशंसा करे छे अनुमोदना करे छे तारीफ करे छे अने एनी जे प्रगति छे एनी महिमा करे छे। जो बाल ब्रह्मचारियों की प्रशंसा विवेकपूर्वक पहला तो आपने बधाने खबर छे कि ब्रह्मचर्य नो अर्थ जे आध्यात्मिक अर्थ छे ए गुरुदेव श्री प्रवचनों में बहु सरस रीते एनु वर्णन करता हो। ब्रह्मचर्य ब्रह्म ब्रह्म एटले पोतानो आत्मा पोतानो स्वभाव पोतानो जे दृष्टिनो विषय छे जे हमणा पर घणी सरस चर्चा आपणे सांभळी जे पर्याय थी गुण भेद थी एक समय नी उत्पाद जे रूप अवस्था थी पण जे पार छे जे भिन्न छे जेमां कोई पण प्रकार नी क्रिया प्रक्रिया नथी हलन चलन नथी उत्पाद व्यय नथी जेमां कोई संयोग नो शरीर नो कर्म नो उदय नो પર દ્રવ્ય ચિત્ર કાળ ભાવ નો જે તત્વમાં જે પદાર્થમાં જે વિષયમાં પ્રવેશ થતો નથી એવો જે આત્મા છે એ બ્રહ્મ છે, એ બ્રહ્મ સ્વરૂપ છે. અને એમાં આચરણ બ્રહ્મચર્ય એટલે એમાં ચરવું. કોનું ચરવું? તો કે ઉપયોગનું રમવું, ઉપયોગનું ચરવું, ઉપયોગનું એકાગ્ર થવું. એનું નામ, એનું નામ નિશ્ચય બ્રહ્મચારી, નિશ્ચય બ્રહ્મચર્ય. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? અને નવ નવ કોટી એમાંની વચન કાયાધિકૃત કરી અનુમોદના પૂર્વક જે બ્રહ્મચર્યનું પાલન થાય છે એ વ્યવહાર બ્રહ્મચર્ય. તો ખરેખર તો અનાદિકાળથી આપણે કેટલી વાર બ્રહ્મચર્ય, વ્યવહાર બ્રહ્મચર્યનો ભાવ અંગીકાર કર્યો, એ રૂપે પ્રણમ્યા, દ્રવ્યલિંગી મુનિ થયા, અનંતવાર થયા. આપણે એક સમય માટે પણ આ ભાવ બ્રહ્મચર્ય રૂપે નથી પ્રણમ્યા. ખ્યાલ આવે છે? આપણે એક સમય માટે પણ આ ભાવ બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય ધર્મ, આ ભાવ બ્રહ્મચર્ય નો જે અંદરનો ભાવ છે એ સમય માટે પણ પ્રગટ થયો નથી. તો એની અહીંયા પ્રેરણા આપે છે. અને એ રૂપે જે જીવ પ્રણમે છે એની કેવી દશા હોય છે, એની બાહ્ય દશા કેવી હોય છે, એની નિશંકતા કેવી હોય છે, એની વિરક્તા કેવી હોય છે, એનો વૈરાગ કેવો હોય છે, એની ઉદાસીનતા કેવી હોય છે, એનું વર્ણન પણ આ ગાથામાં કેવું છે. બે વાત સમજાય કે પહેલું જશે ને, નિશ્ચય અને વ્યવહાર. પોતાના સ્વરૂપમાં જે લીન થયો, પોતાના અદભુત સ્વરૂપને જે અનુભવ્યો, પણ વેદનની વાત આવી રહી હતી ને. ધર્મ એટલે શું? શું વ્યાખ્યા કરી? ધર્મની, ધર્મ કોને કહેવાય? ધર્મ એટલે શું? ધર્મ એક બહુ સિમ્પલ, બહુ શોર્ટ પરિભાષા અગર આપણે ધર્મની કહીએ તો ધર્મની શું વ્યાખ્યા છે? બોલો, એકદમ શોર્ટ, એકદમ સરળ ભાષા. વેદનનું બદલવું એનું નામ ધર્મ. શું કીધું રૂપાબેન, સમજાય? વેદનનું બદલવું એનું નામ ધર્મ છે. ધર્મ, ધર્મ એ પ્રગતિ છે, ધર્મ એ પર્યાય છે, ધર્મી એ દ્રવ્ય છે. તો ધર્મીના આશરે, સમજાય પકડાય ને, ધર્મીના આશરે જે આપણું વેદન છે, જે આપણો અનુભવ છે, જે આપણી પ્રતીતિ છે, જે આપણી સોચ છે, જે આપણો વિશ્વાસ છે, જે આપણું અહમ છે, જે આપણો કરતા ભાવ છે, એ તૂટે અને સ્વભાવ સન્મુખ થતા અકર્તાનું વેદન થાય, સ્વભાવ સન્મુખ થતા જ્ઞાતા ભાવનું વેદન થાય, અકર્તાનું વેદન થાય, નિર્ભરતાનું વેદન થાય, નિરપેક્ષતાનું વેદન થાય, નિર્વિકલ્પ અનુભવ પ્રગટ, સાચું સુખ, અતિન્દ્રિય આનંદમય દશા પ્રગટ થાય, એનું નામ ખરેખર ધર્મ. તો શબ્દ કઠિન લાગતા હશે પણ સમજાય ને તમને, બોલો ખ્યાલ આવે ને? વેદન શું કીધું? વેદનનું બદલવું એનું નામ ધર્મ. દુઃખમય વેદનમાં આપણે અનાદિકાળથી છે. અમે અહીંયા એસી 10 મિનિટ 10 મિનિટ 15 મિનિટ માટે બંધ થઈ જાય તો શું થાય? બોલો બોલો, 10 મિનિટ માટે એસી બંધ થઈ જાય તો શું થાય? બોલો તો આકુરતાનું વેદન થાય ને. ખ્યાલ આવે છે? તો એ જે આકુરતાના વેદન, આવી તો અનેક નાની 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 પરિસ્થિતિઓ જીવનમાં, દિવસમાં બનતી હોય છે, જેના કારણે આપણે શું થાય છે, આપણને પ્રતિ સમય થી થાય વેદન, દુઃખનું, આકુરતાનું આપણને થાય. તો હવે એ આકુરતાનું વેદન કેમ થાય છે, સુખમાં બી કેમ થાય છે? બોલો, કારણ કે આપણું લક્ષ્ય ક્યાં છે, આપણો ઉપયોગ ક્યાં રમે છે, આપણે સુખ ક્યાં માનવું છે, આપણે કરતા કોનો માની બેઠા, આપણને એકત્વ કોનામાં છે, કે જે આપણો સ્વભાવ છે, જે આપણું સ્વરૂપ છે, જે આપણું તત્વ છે, એનાથી અત્યંત ભિન્ન પદાર્થોમાં આપણે શું કરી બેઠા છે? અનાધિકારથી એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, બુદ્ધિ. કોઈ સમજાય છે? હવે એના આપણે કરતા બની રહ્યા છે, જેના આપણે ત્રણ કાળોમાં કોઈ દિવસ કરતા થઈ નહીં શકીએ, કરી નહીં શકીએ. આપણી ઈચ્છા અનુસાર, આપણા વિકલ્પ અનુસાર, આપણા ભાવ અનુસાર એ દ્રવ્યનું પ્રણમન ત્રણ કાળમાં નથી થવાનું, જેનો કરતા આપણે 24 કલાક પોતાને માની દેતા. પોઈન્ટ પકડાય છે? આપણી ભૂલ પકડાય છે? મિથ્યાત્વ જે મહાપાપ છે એ ભૂલ પણ પકડાઈ જાય ને, એનું ભાવવાચન પણ થઈ જાય ને, કે ખરેખર મિથ્યાત્વ એ મહાપાપનું શું સ્વરૂપ છે, તો પણ એ ઘણું કામ થઈ જાય, ઘણું કામ થઈ જાય છે. આપણને ક્લેરિટી આવે કે હું અનાદિકાળથી પરિભ્રમણ કોના કારણે કરી રહ્યો છું? મારી પૂંજી માન્યતાના કારણે. જેવું સ્વરૂપ છે એવું નથી માનતો, અને જેવું છે એવું એક સમય માટે પણ લક્ષ્યમાં લીધું નથી. તો શું આવી વ્યાખ્યા, પરિભાષા શું એવી ધર્મની? ચલો બોલો જલ્દી બોલો શું આવી વ્યાખ્યા વેદન નું બદલવું એનું નામ ધર્મ છે દુઃખમય વેદન માંથી આકુલતામય વેદન માંથી મિથ્યા કર્તૃત્વના વેદન માંથી મિથ્યા એકત્વ એટલે આપણે 24 કલાક આપણા વેદનમાં આપણી અનુભૂતિમાં આપણી પ્રતીતિમાં આપણી માન્યતામાં ઈમાનદારીથી અગર આપણે પોતાના ઉપયોગ અને અભિપ્રાયને ટટોલીએ તો 24 કલાક આપણા વેદનમાં માન્યતામાં શું ચાલી રહ્યું છે શું ચાલી રહ્યું છે હું શરીર હું શરીર હું ગોરો છું હું કાળો છું અમારું રૂપ હું લાંબો છું ખ્યાલ આવે છે એક એક શરીરની અવસ્થાને એક એક શરીરની દશાને એક એક શરીરની પલટીને આપણે આપણી માની છે આપણે એના કરતા બનીએ છીએ આપણે એના ભોગતા બનીએ છીએ આપણે એમાં એકત્વ કરી બેઠા છે એનાથી જુદું આપણું કઈ સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે આપણા ઉપયોગમાં ઉભો પણ નથી કરી શકતા કેટલી વાર યાદ આવે છે ઉપમાની સવારથી રાત સુધી બી ઓનેસ્ટ ટુ યોરસેલ્ફ ડોન્ટ ટેલ એનીવન ઈમાનદારીથી સવારથી રાત સુધી જે પણ પ્રણામ જે પણ ઉદય ભાવની ધારા જે પણ ઉદયનો પ્રવાહ જે પણ નવકર્મનું પ્રણવન આજુબાજુમાં ચાલી રહ્યું છે કેટલી વાર યાદ આવે છે કે આ બધા નો હું કરતા નથી આ મારું સ્વરૂપ નથી આ મય હું નથી આ કાયમ રહેવાના નથી આ મારામાં નથી હું એનામાં નથી અમારા સુખના કારણ નથી અમારા દુઃખના કારણ નથી હું એના બળ પર નથી એ મારા બળ પર નથી કેટલી વાર યાદ આવે છે ભેદ જ્ઞાનની ધારા 24 કલાક ચાલુ છે વિકલ્પાત્મક ઘટનામાં એટલું સમજણના લેવલ પર એટલું તો શું આવી વ્યાખ્યા બોલો વેદન નું બદલવું હવે થોડુંક એને એડ કરજો દુઃખમય વેદન માંથી સુખમય અનાકુળ નિરાકુળ વેદન માં આવવું એવું વેદન પ્રગટ થવું એનું નામ ધર્મ એની પહેલા બધું આપણે કહીએ ને બધો ભાવ અધર્મ નો ભાવ પુણ્ય ભાવ છે પાપ ભાવ છે મન કહેતાય તીવ્ર કહેતાય પણ છે તો વિભાવ અને વિભાવ મારું સ્વરૂપ નથી જેમાં હું અનાદિકાળથી રચ્યો પછીઓ છું આકડ્યો રજડ્યો આવે છે ને અનંત સંસારની વિચમણામાં પડ્યો છું હે ભગવાન હું બહુ ભૂલી ગયો મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા તમારા કહેલા અનુપમ તત્વ નો મેં એનું સેવન કરી સમજાય ચલો આપણે ગાથા વાંચી પછી આગળ વધી વિવેક પૂર્વક ત્યાગ કરને વાળી એટલે હમણાં એક પોઈન્ટ થયો શું આવ્યો પોઈન્ટ હમણાં એક પોઈન્ટ ધર્મ કોને કહેવાય કોઈ પણ તમને પૂછે જૈન ધર્મ કોને કહેવાય વોટ ઇઝ જૈન ધર્મ વોટ ડેફિનેશન યુ વિલ ગીવ વોટ એક્સપ્લેનેશન ઇન ટુ મિનિટ યુ વિલ ગીવ સમવન આસ્ક યુ વોટ ઇઝ જૈન ધર્મ પોઈન્ટ સમજાય છે શું કહેશો બોલો રાત્રિ ભોજન હું કોઈ વસ્તુનો નિષેધ નથી કરતી સમજો રાત્રિ ભોજનનો ત્યાગ જૈન ધર્મ છે કન્મૂળ ન ખાવું એ જૈન ધર્મ છે રોજ દિન મંદિર આવવું એ જૈન ધર્મ છે છ વર્ષનું પાલન કરવું એ જૈન ધર્મ છે એની ના નથી કરવું પણ ખરેખર એ જૈન ધર્મ નથી એ ધર્મ નથી એ વાસ્તવિક ધર્મ નથી એની ચર્ચા કરવી કે હા ભૂમિકા અનુસાર આ બધા ભાવ આવે પણ વોટ ઇઝ ધર્મ ધર્મ ઇઝ રિલેટેડ ટુ અનુભવ ધર્મ ઇઝ રિલેટેડ ટુ અનુભૂતિ ફીલિંગ વેદન પ્રકૃતિ માન્યતા શ્રદ્ધા હવે એ તો બદલાતી નથી પોઈન્ટ પકડાય છે તમને થોડી કડક વાત કહું પૂજા કરતી વખતે કે આ બોલતી વખતે કે સાંભળતી વખતે એ એક જળની ક્રિયાનો બોલો આપણે પોતાને કરતા માનીએ છીએ તો એ સમયે પણ આપણે ધર્મ કરી રહ્યા છે કે નહીં ધર્મ કરી રહ્યા છે કે નહીં બોલો એ સમયે પણ બોલું થોડું કડક તમને ખ્યાલ આવશે એ સમયે પણ અગર આપણે એ જળની ક્રિયાનો એ ગાવાની ક્રિયાનો એ બોલવાની ક્રિયાનો એ વાંચવાની ક્રિયાનો એ સાંભળવાની ક્રિયાનો ખ્યાલ આવે છે એક અર્ધ કરે છે એ થાળીમાંથી બીજી થાળીમાં એ જળની ક્રિયાનો અને મંદ કચાઈના ભાવનો અગર આપણે એનો કરતા માંગીએ ટોટલી આપણો ઉપયોગ એમાં એકાગ્ર થઈને લીન થઈને એમાં જ રમે છે તો ખરેખર એ સમયે પણ આપણે મિથ્યાત્મના ભાવનું ભોજન કરી ગયા હવે બોલો આ વાત કોને પછે કોને લેશે કોને અંદરથી લાગે કે હા બરાબર છે આ શું ભાવ છે આ ક્ષણિક ભાવ છે આ તો આવા જવાનો ભાવ છે કેટલો સમય રહેશે બોલો પૂજાનો ભાવ કેટલો સમય રહેશે સ્વાધ્યાય કરવાનો ભાવ કેટલો સમય સાંભળી શકશો બોલી શકશો ગાઈ શકશો વાંચી શકશો બોલો એ બધો ભાવ ક્ષણિક આ રીતે નિર્ણય કરવો ન આવે એની વાત નથી
નો આવો જોઈએ કે આવો જોઈએ એની વાત નથી, એ તો ભૂમિકા અનુસાર આવશે. આવશે જે તો સવારમાં ઉઠીને તો ચારિત્રમાં એ ભાવ તો આવવાનો છે, પણ એ સમયે આપણી માન્યતા, આપણું એટીટ્યુડ એના પ્રત્યે, આપણી શ્રદ્ધા એના પ્રત્યે કેવી હોવી જોઈએ. અગર નહીં બદલાય તેમાં એમાં અટકીને આ ભાવ પણ આમને આમ પૂરો થઈ જશે. મિથ્યાત્વને મૂળિયા ન લ્યા, કરતા ભાવને મૂળિયા ન લ્યા, એ અહંકાર મમકાર ને માન ને અપમાનના પ્રસંગોમાં અટકી જશું તો આમને આમ આવો અમૂલ્ય અમૂલ્ય મનુષ્ય ભાવ આમને આમ જોઈ પાય. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? તો અહીંયા એ જ કે છે કે સર્વપ્રથમ માં પ્રથમ તારું કર્તવ્ય શું છે, એ સમ્યક નિર્ણય કરવો એ તારું કર્તવ્ય છે, કે તું ખરેખર કોનો કરતા છે, તું ખરેખર કોણ છો, તારું સ્વરૂપ કેવું છે, કેવડું છે, તારામાં શું ભરેલું છે, તું કોનાથી સંપન્ન છે. બહુ ગજબ છે. જો આગળ વધીએ, હવે જો શું કે છે, વિવેક પૂર્વક ત્યાગ કરને વાલે પુરુષો મે સર્વોત્તમ ત્યાગ કરને વાળે પુરુષ કી પ્રશંસા આગામી સંદર્ભે કહેતે હૈ. બહુ સરસ એજન્સી અર્થ વાત છે. પેલા જો ભોગો કો તજને સે જિનકા હૈ ઉસકે સે સકલ સંસાર બ્રહ્મચર્ય ધારી કુમાર કો અચરજ સહિત નમન બહુ બાર. ઉન કુમાર બ્રહ્મચારી કો, કિસકો? કુમાર બ્રહ્મચારી, બાલ બ્રહ્મચારી, બાલપણથી કેટલા બધા પ્રથમાનુજના ઉદાહરણ કાલે માં વાંચ્યું હતું તો યાદ આવી રહ્યા હતા. સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ ચલા વાંચી પછી મને તમે કહેજો, બે ચાર ઉદાહરણ આપણે લઈએ. ઉન કુમાર બ્રહ્મચારી હો હમ નમસ્કાર, હમારા નમસ્કાર હો, જિસને ભોગે બિના ભી વિષયો કા ત્યાગ કરકે સમસ્ત વિષયો કો અપની જૂઠન બના દિયા હૈ, યહ આશ્ચર્યકારી કાર્ય હૈ. વાહ, કેવો પુરુષાર્થ જોશે બોલા આની માટે. હા, જૂઠન બના દિયા હૈ, સકલ જગત છે એક વસ્ત છે કે નહીં, જૂઠન બના દિયા કે એને જેવી રીતના આપતા અમારે આવશે જેવી રીતના ભોજન સામે છે અને ખાધું નહીં તો શું થઈ ગયું, એ જૂઠન થઈ ગયું. પોઈન્ટ એને ભોગવ્યું નહીં, એનું સેવન કર્યું નહીં, એનું લક્ષ કર્યું નહીં, એની રૂપી કહેલી નહીં, એની મહિમા કહેલી નહીં. જો ભાવાસ્વાતીને બધી ચર્ચા કરી, પહેલે આ વાત ચર્ચામાં 102 ગાથામાં આવી ગઈ છે. આપણે લીધી હતી પહેલે છંદ ક્રમાંક 102 મેં કહે ગયે, તીન પ્રકાર કે ત્યાગીઓ મેં ભોગ સામગ્રી ઉપલબ્ધ હોને પર ભી. હવે શું કે છે, સામે પૂર્વના પુણ્યના ઉદયમાં અનેક પ્રકારની સાતા વેદનીયના ઉદયમાં અનેક પ્રકારની અનુકૂળ ભોગ સામગ્રી ઇન્દ્રિયના વિષય ભોગ ઉપલબ્ધ છે, ઉપલબ્ધ થયા છે જીવને. બરાબર, આટલી વાત સમજાય. હવે શું કે જો પહેલે કહે ગયે તીન પ્રકાર કે ત્યાગીઓને ભોગ સામગ્રી ઉપલબ્ધ હોને પર ભી વૈરાગ્ય કે કારણ ઉને ભોગે બિના ભી, શું કીધું, ઉને ઉને ભોગે બિના ભી છોડ કર કુમાર અવસ્થા મે ભી દીક્ષા ધારણ કરને વાલે સર્વોત્કૃષ્ટ ત્યાગી હૈ. આ કેવા ત્યાગી છે, આ કેવા ત્યાગી છે, સર્વોત્કૃષ્ટ ત્યાગી છે. બાકી રહીએ તના ભોગને કે બાદ, હવે બીજા જીવો ભોગને કે બાદ વિષય સામગ્રી કો છોડને મે કોઈ આશ્ચર્ય નહીં હૈ, પરંતુ સામગ્રી મિલને પર ભી, શું કીધું, સામગ્રી મિલને પર ભી ભોગ કે બિના ઉનકા ત્યાગ કરને મે બડા આશ્ચર્ય હૈ. જિસ પ્રકાર કિસી કે સામને જળ ઉદાહરણ ભોજન પરોસા જાય ઓર વહ ઉસે બિના ખાએ છોડ દે તો ઉસે જૂઠન કહેતે હૈ. ઉસી પ્રકાર ઉન્હોને બિના ભોગે વિષયો કો છોડ દિયા, इसीलिए सब विषयों को जूठन के समान कर दिया, अतः उन्हें हम नमस्कार करते हैं. वाह, समझाई बात, भाव समझाओ. શું કીધું?
અચ્છા
ઉત્કૃષ્ટ. ચલો આપણે એક ઉદાહરણ લઈએ. પેલા તો અનુસાર સમજાવ કે વસ્તુ સામે છે, ભોગ સામગ્રી સામે છે, પદાર્થ સામે છે, અનુકૂળતાઓ છે. સાતાના ઉદયમાં ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ બાહ્ય પદાર્થો છે, ઇન્દ્રિયના વિષયો છે, સાધન છે, બધું ઉપલબ્ધ છે. હવે એને કોણ છોડી શકશે? એનું લક્ષ્ય કોણ છોડી શકશે? ઉત્કૃષ્ટ પુરુષાર્થની એક ધારાની વાત કરી છે. સૌથી પહેલા તો સાચા અર્થમાં એનું લક્ષ્ય તો એ જીવ છોડી શકશે કે જે જીવને એનાથી ભિન્ન પોઈન્ટ મહિમાવંત ઉત્કૃષ્ટ સુખ શાંતિ આનંદ થી લવાલબ ભરેલો એવો એવી કોઈ મહિમાવંત વસ્તુ પદાર્થ દ્રવ્ય નો અનુભવ થઈ ગયો હોય એ જીવને, એવી દ્રષ્ટિ વાળા જીવને, એવી અનુભૂતિ વાળા જીવને, એવા વેદન વાળા જીવને જેને અંદરમાં પોતાના આત્માના, ભગવાન આત્માના દ્રષ્ટિનો વિષય, ભગવાન આત્મા સુખ શાંતિ આનંદથી લબાલબ પરમ પારણામિક ભાવ કારણ પરમાત્મા જે સમયનો સાર જે શુદ્ધાત્મા છે, જે આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય છે. હું બોલું છું તો થોડું ભાવવાસન થાય છે કે અંદરમાં આવી એક વસ્તુ છે, એટલે વિકલ્પમાં, વિકલ્પાત્મક દશામાં એટલે એક આવો ભાવ તો આવે કે હા, જેટલા જીવો સિદ્ધ થયા, આજે સિદ્ધાલયમાં છે, સિદ્ધ થઈ રહ્યા છે, 6 મહિના આશ્રમમાં સત્વા જીવ સિદ્ધ થશે, વિજય ક્ષેત્રમાં અમે મુનિરાજ થઈ રહ્યા છે, તીર્થંકરો વિચરી રહ્યા છે, તમને દ્રષ્ટિ થઈ રહ્યા છે, તો એવા જીવોને આખા જગતના ભોગની સામે એના કરતા વધારે મહિમાવંત ઉત્કૃષ્ટ સરસ વસ્તુ પદાર્થ નો અંદર માં અનુભવ થઈ ગયો તો એવા જીવ જ ખરા અર્થમાં આ ભોગ સામગ્રી આદિ નું લક્ષ્ય છોડી શકશે, એનો રાગ છોડી શકશે, એનું એકત્વ છોડી શકશે. છોડી જશે નહીં, છૂટી જશે. કેમ? કારણ કે જેને પોતામાં પોતાનું એકત્વ જોયું, થયું, સ્થાપ્યું, રહ્યું, થયું, તો હવે એને એનાથી અલગ કોઈ પદાર્થમાં એકત્વ તો થશે નહીં. પછી શું થશે? જેમ જેમ વધારે ને વધારે અંદર માં પોતે પોતાના ઉપયોગ દ્વારા પોતાના સ્વભાવમાં સ્થિર થતો જશે, એ આનંદ નું વેદન વધતું જશે, એ ગુણસ્થાન માં આગળ વધતો જશે, એ આનંદ ની ધારાની ઉત્કૃષ્ટતા અંદર માં એ અતિન્દ્રિય આનંદ ના ગુજરા વધારે ને વધારે પીતો જશે, તે રાગ તૂટતો જશે. અને રાગ તૂટતો જશે તો શું થશે? એ બધા પદાર્થો કેવા લાગશે? તુચ્છ લાગશે, એકવત લાગશે, ભિન્ન લાગશે, દુઃખના સુખના કારણ નહીં લાગે, એનું લક્ષ્ય એના તરફ લક્ષ્ય જ નહીં જાય. પુરુષાર્થ સમજાય છે? એને છોડવાની વાત કરી, એની સાથે સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત શું કરી કે ભાઈ એ છૂટશે ક્યારે? કે ગ્રહણ અંદર માં સ્વભાવ થશે તો એ છે. એવો જીવ પુરુષાર્થી છે. કેવો જીવ પુરુષાર્થી છે? કે બધું હોવા છતાં એની એનું લક્ષ્ય નથી થતું, એમાં લક્ષ નથી જશે, એમાં ઉપયોગ નથી જશે, એની મહત્વતા નથી આવતી. જે બધું બોલો, કોઈ આવે છે ઉદાહરણ? યાદ આવે છે? ઉદાહરણ યાદ? ઘણા ઘણા બધા ઉદાહરણ. વેરી ગુડ, વેરી ગુડ. આ બધા મારા મગજમાં હતા. સૌથી પહેલા તો જંબુ સ્વામી. આજે સૌથી પહેલા તો આપણા આગળ 11 વર્ષની ઉંમરમાં બાલ હોય કીધું ને, ખ્યાલ આવે છે? બહુ નાની ઉંમરમાં વિચાર કરો તમે, હશે ને બધી અનુકૂળતાઓ, માતા પિતા બધું, તો પણ બોલો વિચાર કરો કે પોતાના આત્માના બળ વડે, વૈરાગ્ય દ્વારા વિરક્ત થઈને, સંસારની અસારતા સમજીને, આત્માની સારભૂતતા સમજીને આ ગાથા આપણને એમ વાંચે ને એમ લાગે ઠીક છે, હવે આ તો હવે બરાબર છે, થશે આવું આપણને આગળ. હવે જયારે કેટલા જીવો છે જેને આવા પ્રકારનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ, વૈરાગ્ય, વિરક્તા, સમ્યક દર્શન પૂર્વક, નિર્ણય પૂર્વક, વૈરાગ્ય પૂર્વક પ્રગટ કરીને સંસારનો શીઘ્ર ભાવ છે. બોલો, તમે વિચાર કરો, કુનકુન આચાર્ય તેમનો પૂર્વ ભાવ શું હતો? આલા હતા. કોઈ સમજાય ને? એ ખાલી શું કહેવાય, જ્ઞાન દાન, શાસ્ત્ર નું દાન કર્યું, મહિમા પૂર્વક મુનિરાજ ને એ જીવાની સુરક્ષા કરી અને એનું દાન કર્યું. તો વિચારો કેટલો ઉત્કૃષ્ટ પુણ્ય નો બંધ થયો ને જીવ ને કેટલો જ્ઞાન નો ઉઘાડ છે. આપણને જ્ઞાન ની મહિમા આવે ને એ પણ બહુ મોટી વાત છે. આ જ્ઞાન ની, કયા જ્ઞાન ની? જલ્દી દ્રષ્ટિને કયા જ્ઞાનની આ જ્ઞાનની તત્વજ્ઞાનની જીવ વાણીની આ વાણીની આ જ્ઞાનની આ તત્વની અંદરથી આપણને મહિમા પણ આવે ને કે આ હા હા અહો જે તો એ બાતોથી મહિમા પણ આવે ને કે ઉત્કૃષ્ટ વાત કાને પરીક્ષા કાઢી બહુ દુર્લભ છે આ વાત કાને કરવી બહુ દુર્લભ બીજી બધી વાત આ કાને સુલભ છે હવે તો એવું દેખાય છે ઇન્દ્રિયના વિષય બહુ સુલભ છે બધા સાધનો બહુ સુલભ છે ઉપયોગ એ બધામાં આમ કે ને કે અટકી જાય બહુ સુલભ છે દુર્લભ શું છે કો દુર્લભ આ છે આ બોધિની પ્રાપ્તિ દુર્લભ છે પુણ્યના ઉદયના બધા સાધનો મળી જવા બહુ સુલભ છે સાધનો મળી જવા સુલભ છે અને ઉપયોગ એમાં અટકી જાય એ પણ સુલભ છે કારણ કે કામ ભોગ બંધનની કથા આજે અનાદિકાળથી સાંભળી છે પરિચય કર્યો છે અનુભવ કર્યો છે અને એના જ સંસ્કાર છે એટલે ઉપયોગ એમાં જવો તો બહુ સુલભ છે સમજાય છે આનો ભાવ સમજાય છે હવે પુરુષાર્થ આ બધું મળવા છતાં જે જીવ આ બધાની વચ્ચે રહીને પોતાના આત્માનો નિર્ણય કરીને પોતાનું સુખ પોતામાં જોઈને ભેદ વિજ્ઞાન કરીને તર્કથી યુક્તિથી જ્ઞાનથી લોજિકથી એક એક વાતને એક એક સિદ્ધાંતને સમજીને જેને અંતરંગમાં રુચિ પ્રગટ થાય છે એવા જીવ બહુ વિરલા કુનકુનાચાર્ય દેવ પછી આપણે વાત કરી કોની ગટ્ટુકુમાર મુનિરાજ છે જંબુ સ્વામી છે નેમિનાથ ભગવાન છે અચ્છા અને હજીને ઉત્કૃષ્ટ જીવ આપણી વચ્ચે ગુરુદેવજી છે બોલો નામ પરથી આ બધા જીવો કેવા વૈરાગ્ય બધું થતું બારમાં બધી જ અનુકૂળતાઓ હતી તો પણ ખ્યાલ આવે જેનો હવે આમાં બીજી રીતે પણ વાત લઈએ કે જેનો સંસારનો કિનારો નજીક આવી ગયો છે જેને સમ્યક દર્શન અને આગળ મુનિદશા અને શ્રેણી અને આગળ અપૂર્વ પુરુષાર્થનો કાળ જેનો નજીક આવી ગયો છે એનો ઉપયોગ એની રુચિ એની પ્રગતિ એનો વૈરાગ્ય એનો પુરુષાર્થ એની શોધ અને એની મહિમાનો વિષય આ બન્યા વગર રહેશે જ નહીં રહેશે જ નહીં હવે ચાર ચાર રાણીઓએ જંબુ સ્વામી ચાર ચાર રાણીઓએ શું વાપી રહી છે તું બોલો મોહિત કરવામાં કીધું ને એકવાર લગ્ન કરાવી દો બસ એકવાર તમે લગ્ન કરાવી દો ને તમારા દીકરાના પછી અમે જોશું અમારા તો છોડી દે અને વૈરાગ્ય ધારા જેની અંદરમાં ઉપડી હોય એના ઉલટું થઈ ગયું ને આખું 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 સીન જ રિવર્સ થઈ ગયો ને સીન આખો રિવર્સ થઈ ગયો પોતે તો સવારના દીક્ષા લઈ લીધી આખોઈ રાત એ તત્વ ચર્ચા કરી એટલું જ નહીં એ રાણીઓનો પણ એનું પણ હૃદય પરિવર્તન થઈ ગયું એટલું જ નહીં માતા પિતા પણ આગળ જઈને દીક્ષા લઈ લીધી એટલું જ નહીં હજી કેટલા ચોર બોલો કેટલા ચોર વિદ્યુત ચોર આદિ 500-700 ચોર બોલો એ બધા ચોરના પણ હૃદયનું પરિવર્તન થઈ ગયું તત્વ ચર્ચા એટલે હવે બહુ ક્લિયર છે વેરી ક્લિયર વી શુડન્ટ હેવ એની કમ્પ્લેન અગેન્સ્ટ કેમ નથી આવતા કેમ નથી સાંભળતા કેમ રુચિ નથી થતી કેમ નથી ગમતું કેમ નથી આવતા આઈ થિંક વી શુડન્ટ હેવ એની કમ્પ્લેન અબાઉટ ધીસ નાઉ વી શુડ ટ્રાય બટ એ કરતા ભાવને કમ્પ્લેન આતુરતા હોવી જ નથી કેમ કારણ કે જે એનું અન્યથા નહીં લેતા સમજો જે એનું ભવિષ્ય હોનહાર યોગ્યતા ઉપાદાન કોઈ સમજાય કે નિયતિ અને ક્રમબદ્ધમાં મોક્ષ સમ્યક દર્શન અને સંસારનો અભાવ થવાનો ક્રમ હવે બહુ ઓછો બાકી છે એટલે કે બહુ ઓછા બાકી છે એ જીવને આ માર્ગ રૂચ્યા વગર આ વાત રૂચ્યા વગર આમાં આવ્યા વગર એ રહેશે જ નહીં કેમ કે આમાં નહોતું સમજાય મને એ પોઈન્ટ સમજાય કે લોજિકથી કઈ વાત નથી બેસતી મને એ આપણને કઈક ભણવું જોઈએ ભણવું જોઈએ ભણવું જોઈએ મને લોજિક થી વાત સમજાવો કયું ભણતર આપણી સાથે નેક્સ્ટ ભાવમાં આવશે કયો પૈસો નેક્સ્ટ ભાવમાં આવશે કયું શરીર નેક્સ્ટ ભાવમાં આવશે કયા સહયોગ નેક્સ્ટ ભાવમાં આવશે કયો પરિવાર નેક્સ્ટ ભાવમાં આવશે કયું સંયોગક્ષમ જ્ઞાન નેક્સ્ટ ભાવમાં આવશે અરે 11-9 પૂર્વનું જ્ઞાન કરી લેશો તો પણ આત્મ જ્ઞાન ન થયું તો એ જ્ઞાનની પણ કોઈ કિંમત નથી પુરુષાર્થ અહીંયા કેટલી સરસ આ ગાથા છે શું પુરુષાર્થ બતાવે છે ઋષિકુમાર મુનિરાજ બોલો સગાઈ નક્કી થઈ ગઈ જે પણ વાત નક્કી થઈ ગઈ અને પછી નેમિના ભગવાનના સમોસરમાં ગયા અને ગયા અને વાણી સાંભળી તો આખું હૃદય પરિવર્તન થયું હવે તો કેટલા જીવો છે કે આવો ઉગ્ર પુરુષાર્થ જે જીવે પોતાના જીવનમાં પ્રગટ, એનું પુરુષાર્થ વગર તો કામ નહીં થાય. અને પુરુષાર્થના નામે વાત કહીએ ને, પુરુષાર્થ એટલે શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પુરુષાર્થ ઇન યોર માઇન્ડ? પુરુષાર્થના નામ પર શું યાદ આવે છે? આપણે ગઈકાલે ઘણી ચર્ચા કરી હતી યાદ આવે. પુરુષાર્થ એટલે શું? કઈ ફેરફાર કરવો પુરુષાર્થ છે, બોલો. અને કરી શું શકશે ફેરફાર? કરવામાં સમર્થ જ નથી, કરવાનો અવકાશ જ નથી, કરવાનો સ્પેસ જ નથી. કારણ કે એક એક દ્રવ્યના એક એક ગુણની એક એક સમયની એક એક પર્યાય કેવી છે? નથી છે, હજી છે, ક્રમવત છે. એ વસ્તુ ફેરફાર કરી શકશે પણ નહીં. અને કરવાનો ભાવ શું કરે છે? તને અપૂરતા પ્રદાન કરે, કરતા બુદ્ધિની પુષ્ટિ કરાવે. તો પુરુષાર્થના નામ પર શું કરવું? ચલો જલ્દી એક લાઈનમાં લઈ લે, જલ્દી જલ્દી. પુરુષાર્થના નામ પર શું કરવું? પુરુષાર્થના નામ પર કરવું શું? કરવું કાંઈ કે નહીં? કરવું કાંઈ કે નહીં? કરવું કાંઈ કે નહીં? અરે હું કાલ કરી શકતો નથી એવો નિર્ણય કરવો, એ અનંત પુરુષાર્થ. મને ગાથા સાચી હો ગઈ. આ કેવો કેવો પુરુષાર્થ અંગણમાં કે બધું હોવા છતાં પણ રૂચિ એ મહિનાનો વિષય નથી બનતો. આ બહુ મોટી વાત છે, બહુ મોટો પુરુષાર્થ છે. બહારમાં બધી અનુકૂળતા ઉદય સમાન છે, સાચી. આપણે એને ડિસ્ટર્બ પણ નથી કરવું. જે ઉદયમાં આવે છે, જે ઉદય પ્રમાણ મળે છે, એ તો મળવાનું છે, આવવાનું છે, રહેવાનું છે, ટકવાનું છે, પરિણમવાનું છે, જવાનું છે, વધવાનું છે, ઘટવાનું છે, વોટ એવર ઇઝ ગોઈંગ ટુ હેપન, ગોઈંગ ટુ હેપન. કઈ ચોઈસ આપણી કે આપણી આખો ઉપયોગ, આખું જીવન, આખી પ્રગતિ, રૂચિ અગર એમાં ને એમાં જ રહે છે તો તું હારી ગયા છે. એમાં રહીને પણ અગર તને આની રૂચિ છે, બે ચાર કલાક સ્વાધ્યાય કરે છે, સત્ય નિર્ણય કરે છે, વેદજ્ઞાન કરે છે, એમાં સુખ નથી એવું લાગે છે, આ પુણ્યના ઢેર છે એવું લાગે છે, આનો તો વિયોગ થઈ જશે એવું લાગે છે, આનાથી ભિન્ન હું આત્મા શાશ્વત છું એવું લાગે છે, મારું સુખ મારા માં છે એવું લાગે છે, હું આનો કરતા ભોગતા નથી એવું લાગે છે, આ મેં ઊભું નથી કર્યું, આ તો કઈ પ્રમાણ મળ્યું છે એવું લાગે છે, તો હા, યુ આર ઓન ધ રાઈટ પાથ. પોઈન્ટ સમજાય છે? બેસિકલી આપણો કરતા ભાવ આપણે એક જ તૂટવું જોઈએ. ટુડે આઈ એમ નોટ એબલ ટુ એક્સપ્રેસ આ ગાથાનો જે ભાવ છે, કદાચ શબ્દોમાં હું નથી કહી શકતી, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ સરસ ગાથા છે. આ બહુ એવા ઉત્કૃષ્ટ પુરુષાર્થી જીવની વાત છે કે જે બધું હોવા છતાં પણ એની પ્રશંસા કરી કે એ કેમ કરી, બોલો. પ્રથમાનિયોગમાં નામ કોના લખાશે? યાદ કોને કરવામાં આવશે? જે અપાર પ્રતિકૂળતામાં પણ આત્માનો આશ્રય ન છોડ્યો અને અપાર અનુકૂળતામાં પણ એમાં અટક્યા વગર આત્માનો આશ્રય ન છોડ્યો. આજે સીતાજીને કેમ યાદ કરીએ છીએ? અંજના સતીને કેમ યાદ કરીએ છીએ? એના વર્ષો પછી વિચાર કરો. ચક્રવર્તીઓને કેમ યાદ કરીએ છીએ? અને સૌધર્મેન્દ્રને કેમ યાદ કરીએ છીએ? કેમ યાદ કરીએ છીએ બોલો? બલભદ્રને કેમ યાદ કરીએ છીએ? નારાયણ પતિ નારાયણને કેમ યાદ કરીએ છીએ? કારણ કે અપાર અનુકૂળતામાં પણ એમાં અટક્યા વગર, એમાં રૂચિ કર્યા વગર, એની મહિમા, એની ઉર્જતા, એની પ્રધાનતા લાવ્યા વગર, એનાથી ભિન્ન પોતાના આત્માનો આશ્રય લઈને સુખ મારામાં છે, હું સર્વસ્વ સુખથી બનેલો છું, હું એક શાશ્વત પદાર્થ છું એવો અંદરમાં નિર્ણય કરીને પોતામાં આવ્યા એવા જીવોની પ્રશંસા થાય. પ્રથમાન યોગ એવા જીવોની કથા લખશે ને, કહાની લખશે ને, આવા પુરુષાર્થી જીવોની, જંબુ સ્વામી જેવાની, દક્ષિણ કુમાર મુનિરા જેવાની, કુંકુ આચાર્ય જેવાની અને ગુરુદેવજી જેવાની. બોલો, કૃપાલુદેવ ની વિરક્તા કેવી હતી? વ્યાપાર નહોતા કરતા, અનુકૂળતા નહોતી બારમાં, પરિવાર નહોતો બારમાં, શિવક્ષમ ની અધિકતા નહોતી, બોલો કેટલી હતી? અચ્છા, શું કહ્યું હોય શિવક્ષમ? આપણને અગર હોત તો આ શતાબ્દાન ને બધું અગર આવી યોગ્યતા હોત તો, ના ના, થોડું વિચારો, અગર હોત તો આખી સુરક્ષમ હોત તો વિચાર કરો. આ પુરુષાર્થ કહે છે કે હોવા છતાં, હવે બધી વસ્તુમાં લગાડો, પુણ્યનો અપાર ઉદય હોવા છતાં, સુરક્ષમ ની અપાર અધિકતા હોવા છતાં, અચ્છા બીજી રીતે અગર બહુ હિંસા, કેવું ઉદાહરણ છે ને, એક શિવૃતિ મુનિરાજ જ્ઞાનની હિંસા હતી તો પણ દીનતાની અનુભૂતિ કઈ, અધિકતા હતી તો માનની અનુભૂતિ કઈ, પુણ્યનો થાક બાદ છે તો અહંકાર કહ્યો, પાપનો ઉદય છે તો એનો અતત્યાગ, ના એમાં દીનતા પામરતાનો અનુભવ કહ્યો. પોઈન્ટ ખ્યાલમાં છે? કારણ કે ઉદય શિવક્ષમની હિનાધિકતા, ઉદય ભાવ, સંયોગ નો કર્મ, ઉદય પ્રમાણ મળેલી સામગ્રી, ખરેખર ખરેખર એ મારી વસ્તુ જ નથી, એ મારા દ્રવ્ય માં જ નથી, એ મારો મારો વિષય જ નથી, મારા વિષયમાં એની હયાતી એનું અસ્તિત્વ જ નથી. હવે એ એવી રૂચિ થવી જોઈએ કે તો પછી શું છે મારામાં, હું શેનાથી બનેલો છું, મારામાં શું ભરેલું છે, મારું તત્વ કેવું છે, હું કઈ ધાતુનું બનેલો છું. એક લાખ સોનું સમજાય છે, એ એક ધાતુ છે ને, એક પદાર્થ છે ને, એક દ્રવ્ય છે ને, ગુજરાતી કે ને દ્રવ્ય હોય અને એમાં ગુણ ન હોય એવું બને, એનો સ્વભાવ ન હોય એવું બને, એની સામર્થ ન હોય એવું બને, એનામાં એની શક્તિઓ ન હોય એવું બને. આપણને આપણી શક્તિ, આપણી સામર્થ, આપણા સ્વભાવનું મહેમાન નથી, એવી મહેમાન નથી આવતી, એવી રૂચિ જ નથી થતી, એવી અંતરનું પ્રગતિ જ નથી થતી, એવી પોતાને જોવાની, પોતાનું અવલોકન કરવાની એવી તાલાવેલી જ નથી લાગતી. આજે જણાય છે ને, મારી બા કઈ પણ પૂછે તો મારી બા, કોઈ પણ કઈ કહે તો મારી બા બા બા, એને શું દેખાય છે બા. એટલે જ્ઞાની ને શું દેખાય છે, આત્માથી ને શું દેખાય છે, મોક્ષાર્થી ને શું દેખાય છે, સમ્યક સન્મુખ મિથ્યા વ્યક્તિ ને શું દેખાય છે, જીને શૂન્ય નો ઉદય, પાપ નો ઉદય, બનતી પરિસ્થિતિ, બદલતી પરિસ્થિતિ ન, એનાથી પ્રભાવિત નથી થતો અને એનામાં તાકાત નથી કે એને પ્રભાવિત કરી શકે. બે વાત સમજાય, એ પ્રભાવિત થતો નથી અને એ કોઈ ઉદયમાં તાકાત નથી કે પ્રભાવિત મોહિત રાગ ઉત્પન્ન છે કોઈ પદાર્થમાં, આ શરીરમાં છે તાકાત ના. અને આપણે પુરુષાર્થ કાર્ય કરતા શરીરથી ભિન્ન પોતાનો આત્મા છે અંદરમાં, એનો અનુભવ કરી શકીએ કે ન કરી, સસંવેદન પ્રત્યેક જ્ઞાન કરી શકીએ કે ના કરી શકીએ, બોલો. સુરતાલી શક્તિ તમારા લોકો માટે, સુરતાલી શક્તિ મારી કઈ શક્તિ છે, કઈ શક્તિ, કઈ શક્તિ કે જેના કારણે આપણે પોતે પોતાના આત્મા નો અનુભવ સંવેદન જ્ઞાન પ્રગટ કરી શકીએ, કઈ શક્તિ, બોલો બોલો કઈ શક્તિ. પ્રકાશ નામની સ્વચ્છ પછી પ્રકાશ ને, તો પ્રકાશ નામની શક્તિ છે, હું પોતે મારા આત્મા નો અનુભવ કરી શકું, જોઈ શકું, વેદી શકું, જાણી શકું, એવી અગર રૂચિ કરે તો, એવી દરકાર કરે તો, એવી અંદર માં મહિમા કરે તો, હજરા હજુર આત્મા વિદ્યમાન છે એનો અનુભવ થાય. સમજાય ને, થઈ ગયા વાત. જો તો કે છે કે કુમાર અવસ્થામાં દીક્ષા ધારણ કરને વાલે સર્વોત્કૃષ્ટ ત્યાગી હૈ. ભોગને કે બાદ વિષય સામગ્રી કો છોડને મેં કોઈ આશ્ચર્ય નહીં હૈ, પરંતુ સામગ્રી મિલને પર ભી કિયે બિના ભોગ કિયે બિના ઉનકા ત્યાગ કરને મેં બડા આશ્ચર્ય હૈ. જિસ પ્રકાર કિસી કે સામને, યે ના વાત હૈ, જિસ પ્રકાર કિસી કે સામને ભોજન રખા, ભોગ સામગ્રી રખી અને એનું જેવી રીતના, જેવી રીતના મુનિરાજ છે તો મુનિરાજ ની સામે બોલો ચક્રવર્તી ની સંપદા આવે છે કે નહીં, ચક્રવર્તી આવે છે ને પોતાની સંપદા લઈને, અટકે છે મુનિરાજ, માન થાય છે એમાં, અને કોઈ ઉપચાર કરવા આવે, પરીક્ષા આવે, ઉપચાર કરવા આવે તો વિચાર કરો કેવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ ઉપાડીને શ્રેણી માંડીને કેવળ જ્ઞાની પ્રાપ્ત થઈ. આ ઉત્કૃષ્ટ પુરુષાર્થી જીવની વાત કે હોવા છતાં પણ એમાં એકત્ર કરતા ન હોય તો દીનતા નહીં, હોય તો એનો માન નહીં. પોઈન્ટ સમજાય છે, કારણ કે હું એવો એક પરિપૂર્ણ તત્વ છું કે મારામાં કોઈની, મારામાં કોઈ કમી જ નથી, ઓછપ જ નથી, અધુરાશ જ નથી, અશુદ્ધતા જ નથી, વિપરીતતા નથી, વિકાર નથી, સંયોગ નથી, એનાથી હું અધિક નથી અને નથી તો હું એનાથી દીન નથી. સ્વયં પોતે એક પરિપૂર્ણ તત્વ હોવાના કારણે આ બધું ઉદય પ્રમાણ હોય તો હોય અને ન હોય તો ન હોય, આવે પણ ઉદય પ્રમાણ, રહે પણ ઉદય પ્રમાણ, પરિણમે પણ યાદ રહેશે, આવે છે આપણે લાગીએ છે. શું વાત કરો છો, આપણે નથી ભેગી કહેલી બધી આપણી ચોઈસ, હા હવે ચોઈસ લેવી ગયું, આપણે ભેગી કહેલી, આપણે બનાવ્યું તો આવે છે જલ્દી, આવે છે જલ્દી, બોલો મારી સાથે, તમારે શું બોલવાનું છે, તમારે ખાલી શું બોલવાનું છે, બીજું બધું હું બોલીશ, તમારે શું બોલવાનું છે, બોલો જોરથી બોલજો ને, જે સહયોગ આવે છે જ્ઞાન ની હિના દીકતા, તમારે ખાલી ઉદય પ્રમાણ, તો મને બધાનો અવાજ આવવો જોઈએ આ સ્વાધ્યાય હોલમાં, આ ક્લાસ છે, આ પ્રવચન નથી, એટલે બધાને અગર મૌન વ્રત હોય કોઈનું તો એટલે આગમભાઈ મનમાં બોલજો, થોડું ધીરેથી બોલજો પણ બોલો, આઈ વોન્ટ એવરી વન ટુ સે, ખાલી એક શબ્દ તું યાદ રાખીને જવાનું છે, આજે જે પણ થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે, એ અને જે પ્રકાર છે એ ઉદય પ્રમાણ નથી, એ સ્વભાવ. દેવા જલ્દી આવે છે, શ્રેયોક્ષણદાનની વિના દીકતા મજા હજી નથી આવતી, પણ સારું ચલાવી લેવા, હું શું કરું હવે. શ્રેયોક્ષણદાનની વિના દીકતા કર્મના ઉદય, કર્મના ઉદય અને એમાં અનુકૂળતા મળે છે, બોલો જોરથી, અનુકૂળતા મળે છે, પ્રતિકૂળતા, સાતા, અસાતા, રોગ, નિરોગ અવસ્થા, પૈસા નું આવવું, બિલ્ડિંગ નું બનવું, ઓફિસ નું બનવું, પ્રોજેક્ટ પૂરા થવા, ફ્લેટો વેચાવા, લોન વેચાવા, પ્રોફિટ થવું. તમે નહીં બોલો તો હું ક્યાં સુધી બોલતી રહી. પ્રોફિટ થવું, લોસ થવું, કારીગરો આવા, નો આવા, રસોઈ બનવી, રસ નીકળવો બરાબર, કેરી સારી નીકળવી, એ તો આપણી ચોઈસ છે ને યાર, આપણે તો ચૂઝ લઈને લાવ્યા. બોલો બેનો, કેરી સારી નીકળવી, ખરાબ નીકળવી, રેવી, જવી, તકવી, બધું. થેન્ક યુ વેરી મચ. ખ્યાલ આવે છે?
નિજ નિધિ નિજ ને
અને કામ સમય પરમ કાર્ય દિવાળી માત નો અમસ્તો ના અનંત કાર્ય સમસ્ત જ્ઞાની ધર્માત્મા સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિકરાળ દિગંબર જય ધરણ નો.
હવે સ્વામી ક્લાસ તત્વા સૂત્રો ઉપર અહીંયા ચાલુ.